એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સાહિત્ય અને એના વાંચનના અનુભવ વિશે કંઈક ખરેખર રસપ્રદ, કદાચ થોડું અલગ લાગે એવું વિચારવા જઈ રહ્યા છીએ. આપણી પાસે છે પ્રમોદ કુમાર પટેલનું પુસ્તક તત્વસંદર્ભ. એમાં જ્યોર્જ પુલેના એક મહત્વના લેખનો અનુવાદ છે. શીર્ષક છે કૃતિ વિવેચન અને આંતરચેતનાની અનુભૂતિ. આપણે બધા પુસ્તકો વાંચીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે એ વખતે ખરેખર થાય છે શું? કેવી રીતે કાગળ પરના એ શબ્દો નિર્જીવ લાગે પણ આપણા મનમાં જીવંત થઈ જાય છે? કોઈ લેખકે વર્ષો પહેલાં લખ્યું હોય ને એ વિચારો જાણે આપણા પોતાના બની જાય. આજે આપણે આ જ જાદુઈ જેવી લાગતી પ્રક્રિયાને થોડું ઊંડાણથી સમજવાની કોશિશ કરીશું.
બરોબર. અને જ્યોર્જ પુલે આ પ્રક્રિયાને ખૂબ જ મૌલિક રીતે જુએ છે. એમના મતે વાંચન એ ખાલી માહિતી લેવી કે વાર્તા જાણવી એટલું જ નથી, એનાથી કંઈક વધારે છે. પુલે કહે છે કે વાંચન એક અનોખો અનુભવ છે. ત્યાં બે ચેતનાઓ મળે છે, એક તો આપણી પોતાની વાચકની ચેતના અને બીજી એ ચેતના જે પુસ્તકની અંદર છે. ઘણીવાર આપણને લેખકની ચેતના જેવી લાગે, તો આ બે ચેતનાઓનું મિલન કેવી રીતે થાય છે અને સાહિત્યને સમજવા માટે, એનું વિવેચન કરવા માટે આ સમજણ કેમ જરૂરી છે, એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય વિષય છે.
પુલેની શરૂઆત જુઓ ને, કેટલી કલ્પનાશીલ છે. તેઓ કહે છે કે પુસ્તકો અભરાઈ પર મૂંગા નથી પડ્યા રહેતા, જાણે આપણી રાહ જોતા હોય, જાણે કહેતા હોય કે કોઈ મને વાંચે, મારામાં જે વિચારો છે, ભાવનાઓ છે, એને ફરી જીવંત કરે. આ વિચાર જ કેટલો સરસ છે.
હા, અને આ વાતને વધારે સ્પષ્ટ કરવા તેઓ પુસ્તકની સરખામણી બીજી વસ્તુઓ સાથે કરે છે, જેમ કે ટેબલ પર પડેલી ફૂલદાની કે ખૂણામાં મૂકેલું કોઈ શિલ્પ. આ વસ્તુઓ આપણને બહારથી બંધ લાગે છે, નહીં આપણે એને અડી શકીએ, જોઈ શકીએ, પણ એની અંદર શું છે એ નથી જાણી શકતા, એમાં પ્રવેશી નથી શકતા. પણ પુસ્તક, પુલે કહે છે, પુસ્તક અલગ છે. એ આપણને આમંત્રણ આપે છે. એના પાના ખોલીને આપણે એની અંતરની દુનિયામાં જઈ શકીએ છીએ.
એટલે પુસ્તક ખાલી ભૌતિક વસ્તુ નથી, પણ એક જાતનું પ્રવેશ દ્વાર છે.
હા, એક રીતે કહી શકાય. અને જ્યારે આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ ત્યારે પુલેના મતે પુસ્તકનું જે ભૌતિક સ્વરૂપ છે, કાગળ, શાહી, એનું વજન, કદ, એ બધું ગૌણ બની જાય છે. આપણું ધ્યાન એના પરથી હટી જાય છે. પુસ્તક હવે હાથમાં પકડેલી વસ્તુ નથી રહેતી, પણ આપણા મનમાં વહેતો શબ્દો, વિચારો, કલ્પનાઓ અને સંવેદનાઓનો એક પ્રવાહ બની જાય છે.
અને આ પ્રવાહ વહે છે ક્યાં? પુસ્તકમાં તો નહીં, કારણ કે એ તો કાગળ છે. તો પછી ક્યાં?
આજ પુલેનો મુખ્ય મુદ્દો છે. તે કહે છે કે પુસ્તકના વિચારો, એની ભાવનાઓ, એ બધું હવે પુસ્તકમાં નથી રહેતું, પણ આપણી અંદર, આપણી ચેતનામાં, જેને પુલે સંવિદ કહે છે, તેમાં જીવંત થાય છે. સંવિદ એટલે આપણી આંતરિક ચેતના, આપણું જાગૃત મન, જ્યાં આપણે વિચારીએ છીએ અને અનુભવીએ છીએ. પુસ્તકની જે આંતરિક દુનિયા છે તે આપણી આંતરિક દુનિયામાં પ્રસ્થાપિત થાય છે.
હા, તો અકલ્પનીય જેવું લાગે છે. મતલબ કે પુસ્તકના વિચારો ખરેખર આપણા પોતાના વિચારો બની જાય. લેખક જે અનુભવી રહ્યો છે એ આપણે અનુભવીએ.
પુલે આને એક અસામાન્ય ઘટના કહે છે, અને તે ખરેખર અસામાન્ય છે, કારણ કે અહીં આપણે વાચક તરીકે કોઈ બીજાના, એટલે કે લેખકના વિચારોને જાણે એ આપણા પોતાના જ હોય તેમ અનુભવીએ છીએ. આપણે પાત્રો સાથે હસીએ છીએ, રડીએ છીએ, એમના સંઘર્ષોમાં ભાગીદાર બનીએ છીએ. પુલે અહીં ફ્રેન્ચ કવિ રેમ્બોનું પ્રખ્યાત વાક્ય પણ ટાંકે છે, જે એતનોથ્ર, એટલે કે હું એક અન્ય છું. વાંચતી વખતે આપણો હું, આપણી સ્વતંત્ર ઓળખ, જાણે થોડા સમય માટે ઓગળી જાય છે અને કૃતિમાં રહેલા હું દ્વારા, કૃતિની ચેતના દ્વારા એનું સ્થાન લેવાય છે. આપણું મન જાણે કોઈ બીજાનું મન હોય એમ કામ કરવા લાગે છે.
આ ખરેખર બહુ ગહન વાત છે. આપણે જ્યારે કોઈ પુસ્તકમાં એકદમ ડૂબી જ જઈએ છીએ ત્યારે ખરેખર આવું જ કંઈક અનુભવીએ છીએ, નહીં? પણ અહીં એક પ્રશ્ન થાય. જો વાંચતી વખતે આપણી ચેતના આ રીતે લેખકની કે કૃતિની ચેતના સાથે ભળી જતી હોય, તો પછી આપણે એ કૃતિનું વિવેચન, એટલે કે એનું તટસ્થ મૂલ્યાંકન, એની સારી નરસી બાજુઓનું વિશ્લેષણ એ કેવી રીતે કરી શકીએ? જો આપણે કૃતિનો જ ભાગ બની ગયા હોઈએ તો એનાથી અલગ થઈને એને જોઈ કેવી રીતે શકીએ?
તો પડકાર છે. જેના પર પુલેનું આખું વિશ્લેષણ કેન્દ્રિત છે. વિવેચકનું કામ બહુ જટિલ છે. તેણે એક તરફ કૃતિની દુનિયામાં ડૂબકી મારવાની છે, એની ચેતના સાથે એકરૂપ થવાનું છે, જેને પુલે તાદાત્મ્ય કહે છે, એટલે કે આઇડેન્ટિફિકેશન અથવા એમ્પથી. કૃતિ શું કહેવા માગે છે, તેના પાત્રો શું અનુભવે છે, એ બધું ઊંડાણથી સમજવા માટે આ તાદાત્મ્ય જરૂરી છે.
જાણે કે આપણે એ પાત્રના બૂટમાં પગ મૂકીને જોવાનું હોય.
બરાબર. પણ વિવેચકનું કામ આટલેથી અટકતું નથી. તેણે ખાલી અનુભવવાનું નથી, પણ વિશ્લેષણ પણ કરવાનું છે. તેણે કૃતિની રચના, ભાષા, વિચારો, એની કલાત્મકતાનું મૂલ્યાંકન કરવાનું છે. અને આ કરવા માટે તેને કૃતિથી થોડું અંતર રાખવાની, તેનાથી અલગ થવાની જરૂર પડે છે. આને પુલે વિચ્છેદ કહે છે, એટલે કે ડિટેચમેન્ટ અથવા એનાલિસિસ. જાણે આપણે ફિલ્મ જોતા હોઈએ, પાત્ર સાથે રડી પણ લઈએ, પણ પછી બહાર આવીને કહીએ કે અભિનય કેવો હતો, ડિરેક્શન કેવું હતું.
એટલે વિવેચકે એક સાથે બે કામ કરવાના, કૃતિ સાથે જોડાવું પણ અને એનાથી અલગ રહીને એને તપાસવું પણ. આ તો દોરડા પર ચાલવા જેવું થયું.
બરાબર. ભૂલે કહે છે કે આ તાદાત્મ્ય અને વિચ્છેદ વચ્ચે સંતુલન જાળવવું એ જ સાચા વિવેચનની કસોટી છે. અને બધા વિવેચકો આ સંતુલન અલગ અલગ રીતે સાધવાનો પ્રયાસ કરે છે. ભૂલે કેટલાક ફ્રેન્ચ વિવેચકોના ઉદાહરણો આપીને સમજાવે છે કે તેઓ આ પડકારનો સામનો કેવી રીતે કરે છે. આપણે બધાની વિગતવાર ચર્ચા નહીં કરીએ, પણ કેટલાક મુખ્ય અભિગમો જોઈએ તો આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે.
હા, એનાથી ખ્યાલ આવશે કે આ સંતુલન સાધવું કેટલું મુશ્કેલ છે અને તેના કેવા પરિણામો આવી શકે.
દાખલા તરીકે પુલે ઝાં પિયર રિચાર્ડની વાત કરે છે. રિચાર્ડનો પ્રયાસ શું છે? કૃતિના ઇન્દ્રિયક ભૌતિક ગુણોને, એટલે કે એની સંવેદનાઓ, સ્પર્શ, ગંધ, સ્વાદ, એને પોતાની ભાષામાં ફરી જીવંત કરવાનું. તે કૃતિના પદાર્થ સાથે, એના શરીર સાથે એટલું ઊંડું તાદાત્મ્ય સાધે છે કે એની વિવેચનાત્મક ભાષા પણ ક્યારેક મૂળ કૃતિ જેટલી જ સંવેદનાત્મક બની જાય છે. અહીં તાદાત્મ્ય ઘણું છે, પણ પુલે સૂચવે છે કે આ પ્રક્રિયામાં કદાચ કૃતિ પાછળ રહેલી લેખકની મૂળ ચેતના, એનો આત્મા થોડો ઝાંખો પડી જાય છે. તે વસ્તુ સાથે એકરૂપ થાય છે, પણ કર્તા સાથે કદાચ એટલો નહીં.
એટલે કે તે કૃતિના અનુભવને પકડવાનો પ્રયાસ કરે છે, પણ તેના વિચારને કદાચ નહીં, એવું કહી શકાય.
કઈક અંશે એવું કહી શકાય. હવે આનાથી બિલકુલ વિપરીત અભિગમ જુઓ મોરિસ બ્લેનશોનો. બ્લેનશો કૃતિના ભૌતિક પાસાઓથી, એની મૂર્તતાથી દૂર જાય છે. તે શબ્દો અને રૂપોની પાછળ રહેલી શુદ્ધ ચેતના, અમૂર્ત વિચારને પકડવા માંગે છે. એના વિવેચનમાં અદ્ભુત બૌદ્ધિક સ્પષ્ટતા અને તીક્ષ્ણતા હોય છે. એ વાત સાચી, પણ પુલે કહે છે કે આ અત્યંતિક વિશ્લેષણ અને વિચ્છેદમાં કૃતિ પોતે જ એનો જીવંત અનુભવ, એની સંવેદનાત્મકતા જાણે ઓગળી જાય છે, ખોવાઈ જાય છે. અહીં વિચ્છેદ એટલો વધી જાય છે કે તાદાત્મ્યનો અભાવ લાગે.
તો એક છેડે અત્યંતિક તાદાત્મ્ય છે જે પદાર્થમાં ખોવાઈ જાય છે, અને બીજે છેડે અત્યંતિક વિચ્છેદ છે જે વિચારમાં ખોવાઈ જાય છે. પણ બંને કિસ્સામાં કૃતિની જે સમગ્રતા છે એ કદાચ છટકી જાય છે. શું કોઈ એવો રસ્તો છે જે આ બંનેને જોડી શકે, કોઈક વચ્ચેનો માર્ગ?
પુલેના મતે જીન સ્ટારોબિન્સ્કી જેવા વિવેચક આ સંતુલન સાધવાની નજીક પહોંચે છે. સ્ટારોબિન્સ્કી કૃતિની ચેતના સાથે તાદાત્મ્ય પણ અનુભવે છે અને સાથે સાથે તેનાથી એક નિશ્ચિત અંતર રાખીને તેનું વિશ્લેષણ પણ કરે છે. તે કૃતિના દેહ, એટલે કે એનું મૂર્ત સ્વરૂપ, અને ચિત્ત, એટલે કે આંતરિક ચેતના, બંનેને મહત્ત્વ આપે છે અને તેમની વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયત્ન કરે છે. પુલે કહે છે કે સ્ટારોબિન્સ્કીનું વિવેચન વાંચીને આનંદ અને સમજણ બંને મળે છે. જાણે વિવેચક કૃતિ સાથે સુમેળમાં હોય, તે પહેલાં નજીક જાય છે, અનુભવે છે, પછી થોડું પાછળ હટીને સમગ્ર ચિત્ર જુએ છે. આ પાછળ હટવું એ ઉદાસીનતા નથી, પણ સ્પષ્ટ દ્રષ્ટિ કેળવવા માટે જરૂરી અંતર છે.
આ ખરેખર રસપ્રદ છે. આ દર્શાવે છે કે વિવેચન એ કોઈ એક નક્કી ફોર્મ્યુલા નથી, પણ એક સંવેદનશીલ પ્રક્રિયા છે જ્યાં વિવેચક પોતાની ચેતનાનો ઉપયોગ કરીને કૃતિની ચેતનાને સમજવાનો અને પછી સમજાવવાનો પ્રયાસ કરે છે.
પોતાની રીતે કૃતિની આત્મલક્ષિતા, સબ્જેક્ટિવિટી અને વસ્તુનિષ્ઠતા, ઓબ્જેક્ટિવિટી, કર્તા અને રૂપ, ચેતના અને સંરચના, આ બધા વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરે છે. કેટલાક કર્તાની ચેતનામાં ઊંડા ઉતરવા જાય છે, તો કેટલાક કૃતિના રૂપ અને બંધારણ પર વધુ ધ્યાન આપે છે. પુલે આ બધા અભિગમોની શક્તિઓ અને મર્યાદાઓ દર્શાવે છે, પણ અંતે જે મુખ્ય વિચાર ઉભરી આવે છે તે એ જ છે કે વાંચન અને વિવેચન બંનેમાં ચેતનાઓનું આદાન પ્રદાન કેન્દ્ર સ્થાને છે.
તો આ બધી ચર્ચા પરથી આપણે મુખ્ય કયા તારણો કાઢી શકીએ? પુલેનો અંતિમ સંદેશ શું ગણાય?
પુલેનો મુખ્ય સંદેશ એ છે કે આપણે વાંચનને માત્ર એક બૌદ્ધિક કે માહિતી મેળવવાની પ્રવૃત્તિ તરીકે ન જોવી જોઈએ. તે એક ઊંડો આંતરવૈયક્તિક અનુભવ છે, ઇન્ટરસબ્જેક્ટિવ, જ્યાં આપણી ચેતના અસ્થાયી રૂપે કોઈ અન્ય ચેતના દ્વારા પ્રભાવિત થાય છે અને ક્યારેક તેનું સ્થાન પણ લઈ લે છે. અને સાહિત્ય વિવેચન માટે આનો અર્થ એ છે કે તેણે આ અનુભવને ગંભીરતાથી લેવો જોઈએ. માત્ર કૃતિના વિષય, શૈલી કે ભાષાનું પૃથ્થકરણ કરવું એ પૂરતું નથી. વિવેચકે કૃતિમાં જે ધબકતી ચેતના છે તેને અનુભવવાનો અને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, એટલે કે તાદાત્મ્ય, અને પછી સ્પષ્ટ અને તર્કબદ્ધ રીતે તેનું વિશ્લેષણ કરવું જોઈએ, એટલે કે વિચ્છેદ. આ બંને વચ્ચેનો સંવાદ જ સાર્થક વિવેચન તરફ દોરી જાય છે.
એટલે કે વિવેચકે માત્ર કૃતિ વિશે જાણવાનું નથી, પણ કૃતિને અનુભવવાની અને પછી એ અનુભવને સમજાવવાની પણ કોશિશ કરવાની છે. બરાબર?
બરાબર કહ્યું. અને પુલે આપણને અંતે એક વધુ ઊંડા વિચાર તરફ લઈ જાય છે. તે પોતાનો એક અંગત અનુભવ વર્ણવે છે. વેનિસમાં તેણે તિંતોરેતો નામના ચિત્રકારના ઘણા બધા ચિત્રો એક સાથે જોયા. એ પછી તેને એ બધા ચિત્રોની પાછળ રહેલી એક સમાન સર્જક ચેતનાનો, એક મૂળભૂત કર્તાનો સાક્ષાત્કાર થયો. જાણે એ બધા અલગ અલગ ચિત્રો એક જ મનમાંથી, એક જ દૃષ્ટિમાંથી જન્મ્યા હોય એવું લાગ્યું.
જાણે કોઈ કલાકારની સહી હોય એમ, જે દરેક કૃતિમાં દેખાય, ભલે અદ્રશ્ય રીતે.
હા હા, કંઈક એવું જ. પુલે પૂછે છે કે શું દરેક મહાન સાહિત્ય કૃતિમાં પણ તેના પાત્રો, વાર્તા, ભાષા અને રૂપની પાછળ આપણને આવી કોઈ મૂળભૂત, અગોચર, કદાચ અવર્ણનીય સર્જક સત્તાનો સ્પર્શ મળે છે? શું કૃતિ આપણને માત્ર પોતાની દુનિયામાં જ નથી લઈ જતી, પણ તેના સર્જકના અસ્તિત્વની ઝાંખી પણ કરાવે છે?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કૃતિના શબ્દો અને બંધારણની પેલે પાર રહેલું એ તત્વ શું છે? શું આપણે ક્યારે લેખકના ખરા મનને સ્પર્શી શકીએ છીએ, કે પછી આપણે હંમેશા કૃતિ દ્વારા નિર્મિત ચેતના સાથે જ મળીએ છીએ? પુલે આપણને આ પ્રશ્નો સાથે છોડી દે છે. જ્યોર્જ પુલેના આ અત્યંત સૂક્ષ્મ અને ગહન વિચારો, અને પ્રમોદ કુમાર પટેલે કરેલો તેનો આટલો સ્પષ્ટ અને પ્રવાહી અનુવાદ, આપણને વાંચન જેવી રોજિંદી લાગતી ક્રિયા વિશે પણ નવેસરથી વિચારવા પ્રેરે છે. તે આપણને યાદ અપાવે છે કે પુસ્તકો માત્ર કાગળ અને શાહી નથી, પણ ચેતનાના જીવંત વાહકો છે. અને જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યારે આપણે માત્ર શબ્દો નથી વાંચતા, પણ અન્ય મન સાથે સંવાદ કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.